ચાલો મંગલાચરણ કરશું. અહીંયા આગળ પણ છે, હજી એક અહીંયા પણ છે, બે. મંગલાચરણ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજાયાણમ, નમો લોય સવસાહૂણમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. મોક્ષ માર્ગસ્ય નેતારમ, ભેતારમ કર્મ ભૂભૃતામ, જ્ઞાતારમ વિશ્વતત્વાનામ, વંદે તદગુણલબ્ધયે. તત્વાત સૂત્ર ગ્રંથના બીજા અધ્યાયના આધારે આપણે જીવોના વિભાજન કરવાની પદ્ધતિઓનો સ્વાધ્યાય કરી રહ્યા છે. એમાં આપણે જે પાંચ પ્રકારના શરીરો છે એના માધ્યમથી જીવો ક્યાં ક્યાં જોવામાં આવે છે એ પ્રકરણ આપણું ચાલી રહ્યું છે. જો આપણે બે ક્લાસમાં આ વિષયને આગળ વધાર્યો છે. સૌથી પહેલાં આપણે જોયું હતું કે શરીર પાંચ પ્રકારના હોય છે. કયા છે પાંચ પ્રકારના શરીર? ઔદારિક શરીર, વૈકરિક શરીર, આહારક શરીર, તેજસ શરીર અને કારમાન શરીર. આપણે એ પણ જોયું હતું કે ઔદારિક, વૈકરિક અને આહારક આ ત્રણ પ્રકારના શરીર આહાર વર્ગણાથી બનેલા હોય છે. પછી તેજસ શરીર તેજસ વર્ગણાથી બને છે, વચમાં ભાષા વર્ગણાથી શબ્દ બને છે, મનોવર્ગણાથી દ્રવ્ય મન બને છે, અને છેવટે જે આ કારમાણ શરીર છે એ કારમાણ વર્ગણાથી બને છે. આપણે એ પણ જોયું હતું કે આ પાંચ શરીરોમાં જે આગળના શરીરો છે સ્થૂળ શરીરો છે અને પાછળના છે વધારે સૂક્ષ્મ સૂક્ષ્મ શરીરો છે. જે ઔદારિક, વૈકરિક અને આહારક ત્રણ શરીરો છે એમાં અસંખ્યાત ગણા અસંખ્યાત ગણા પરમાણુઓની સંખ્યા હોય છે, વધારે વધારે. અને પાછળના બે જે શરીરો છે એમાં અનંત ગણા પરમાણુઓની સંખ્યા વધે છે. છેલ્લા ક્લાસમાં, લાસ્ટ ટાઈમ, આપણે તેજસ અને કારમાણ શરીરની થોડી વિશેષ ચર્ચા કરી હતી કે આ તેજસ શરીર અને કારમાણ શરીર કેવા છે, કે કોઈનાથી પ્રતિઘાત થઈ શકે એવા નથી, એટલે એને તમે કટ કરી શકો એવું નથી, એને રોકી શકો એવું નથી, કેમ કે એ સર્વથી સૂક્ષ્મ છે તો બધાની આરપાર નીકળી શકે છે. જેટલા પણ આવરણો આપણને જોવામાં આવે છે, મેરુ પર્વત આદિ હોય વચમાં, અથવા જે પૃથ્વીઓ હોય કે જે નરક ગતિને ને આપણને અલગ કરે છે, આ બધી રચનાઓ આહાર વર્ગણાથી જ બનેલી છે. અને તેજસ વર્ગણા અને કારમાણ વર્ગણા તો એનાથી સૂક્ષ્મ છે એટલે આ શરીર એની આરપાર નીકળી શકે છે. એટલે તેજસ અને કારમાણ શરીર કોઈથી રોકી શકાતા નથી, અપ્રતિઘાત છે. પછી જો આગળ, આ તેજસ અને કારમાણ શરીરોનો સંબંધ પરંપરાથી અનાદિકાળથી ચાલ્યો આવે છે. પરંપરાથી કેમ કહ્યું? કેમ કે એને એ પરમાણુ અનાદિકાળથી નથી. એ પરમાણુ બંધાય છે, થોડો વખત જીવ સાથે રહે છે, એનો સમય આવતા એ ખરીને વયા જાય છે, અને એ જ સમયે નવા પરમાણુ પણ બંધાય છે. આપણે જોયું હતું એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ જે એક સમયમાં બંધાવાવાળા પરમાણુ છે એને સમય પ્રબદ્ધ કહેવાય છે. એ અનંત પરમાણુ એક સાથે બંધાય છે અને અનંત બંધાયા પાછા અનંત બંધાયા પાછા અનંત બંધાયા એમ કરીને સત્તામાં કેટલા પડ્યા છે, તો દોઢ ગુણ હાનિ પ્રમાણ અનંત પરમાણુ પડ્યા છે, એની પણ આપણે એક સૂક્ષ્મ એક બ્રીફલી ચર્ચા થઈ હતી. જો આગળ વધીએ, આપણે 41 સૂત્ર સુધી લાસ્ટ ટાઈમ વાત થઈ હતી. એ 41માં આપણે શું જોયું હતું કે આવી રીતના અનાદિથી આ કર્મનો સંબંધ છે, કર્મ અને તેજસ પરમાણુઓનો સંબંધ જીવ સાથે છે. હવે જો આગળ 42મું સૂત્ર આપણે લઈએ છે, આ શરીરો અનાદિથી સર્વ જીવોને હોય છે. સૂત્ર નંબર 42, સર્વસ્ય, એક જ શબ્દનું સૂત્ર છે કે આ તેજસ અને કારમાણ એ બંને શરીરો સર્વ સંસારી જીવોને હોય છે. જો તેજસ અને કારમાણ શરીર કેવા છે કે એનો અને સંસારી જીવનો સંબંધ એક સમય માટે પણ છૂટો પડતો નથી, કેમકે જો એક સમય પણ જીવ આનાથી રહિત થાય તો ત્યારે સર્વજ્ઞ થઈ જાય, ત્યારે પૂર્ણ શુદ્ધ જીવ થઈ જાય. અને શુદ્ધ જીવનો એટલો એટલે પુરુષાર્થી જીવ હોય છે કે ફરીથી મલિન થઈ શકતા નથી. ઇટ ઇઝ અ વન વે ટ્રાફિક સંસારથી સિદ્ધ જવા માટે. તો સિદ્ધ ભગવાન પાછા ક્યારે સંસારમાં આવતા નથી, કેમ નથી આવતા? કેમકે જે પૂર્ણ શુદ્ધ છે એના મેં એને ફરીથી મલિનતા ગ્રહણ કરવાનો કોઈ કારણ જ નથી, એટલે એમને ફરીથી કર્મ બંધ થવાનું કોઈ કારણ જ નથી. એટલે એકવાર જો કર્મથી છૂટા પડે તો જીવ કર્મની સાથે ક્યારે બંધાતો નથી. એટલે એનાથી આપણને એ અનુમાન આવે છે કે આ જીવ અનાદિકાળથી કર્મ સાથે બંધાયેલો જ છે, ક્યારે છૂટો પડ્યો નથી. એટલે આ કારમાન શરીર ક્યારનું છે કે અનાદિકાળનું છે. તેજસ શરીર પણ અનાદિકાળનું છે, એ આનાથી સિદ્ધ થાય છે. જો તેજસ શરીર અને કારમાન શરીરનું કનેક્શન સેમ જ છે, ખાલી ફરક એટલો છે કે કારમાન શરીરના ઉદય આવતા જીવના ભાવો સાથે અથવા સંયોગો સાથે એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવામાં આવે છે. જ્યારે તેજસ શરીરના પરમાણુનો ઉદય આવતા એવો કોઈ સંબંધ જોવામાં આવતો નથી. પણ બાકી તેજસ અને કારમાન શરીર અધર દેન ધીસ ફેક્ટર દે આર સેમ બધા જ આસ્પેક્ટમાં. એકવાર જો તેજસ શરીરથી જીવ છૂટો પડે તો પાછો બંધાતો નથી. એનું કારણ પણ એ જ છે, કેમકે તેજસ પરમાણુ બાંધવાનું કારણ શું? જીવ તેજસ પરમાણુ બાંધે છે એનું કારણ શું? તો ત્યાં પણ યોગ અને કશાય એ જ આવશે ને. તો જીવને જે સિદ્ધ ભગવાન છે એમને હવે યોગ જ નથી, તો કર્મબંધનો એટલે તેજસ પરમાણુના બંધનો બી કોઈ કારણ નથી. એવી રીતના હા, તેજસ શરીર કેવા ટાઈપના ભાવોથી બંધાય છે? બધા જ ટાઈપના ભાવોથી બંધાય. જે સંસારી જીવના જે ટાઈપના ભાવો છે એનાથી તેજ એટલે યોગથી જ બંધાય છે. તો જ્યાં અયોગી જીવ છે એમને નથી બંધાતું. હા, તેજસ શરીરનું કાર્ય એટલું જ છે કે આ જે એક કાંતિ આપવી, શરીરમાં કાંતિ ઉત્પન્ન કરી. આપણે વાંચ્યું આગળ, થોડું આગળ આવી ગયું, બસ એટલું જ એનું કાર્ય છે, બીજું કંઈ કાર્ય નથી. કયા કર્મના? હા, આપનો પ્રશ્ન છે તેજસ શરીર કયા કર્મના ઉદયથી બંધાય છે. હા, એટલે જે મનુષ્ય જાતિ આદિ જે નામ કર્મ છે ને એમાં સાથે બધું એક જ પેકેજમાં ઇન્ક્લુડેડ છે, કેમકે ચારેય ગતિમાં તેજસ શરીર હોય છે. એટલે ઇન જનરલ નામ કર્મના ઉદયથી તેજસ શરીર બંધાય છે એમ કહી શકાય, નિમિત્ત નૈમિત્તિક સંબંધે. અલગ ગણાય, અલગ ગણાય. 148 પ્રકૃતિ બધી કારમાણ પ્રકૃતિઓ છે, એનાથી કર્મ બંધાય છે. આ તેજસ શરીર જેવી રીતના આ નો કર્મ છે ને, આ નો આહાર વર્ગના જેવી રીતના બંધાય છે, તો એમાં નામ કર્મ નિમિત્ત ગણાય છે. એવી જ રીતે તેજસ પરમાણુ બંધાય તો એમાં નામ કર્મનું ખાલી નિમિત્ત છે, બાકી એને પેલા કર્મને કાંઈ સંબંધ નથી. હા, બે જાતિ જ જુદી છે, તેજસ પરમાણુની અને કારમાણ પરમાણુની આખી જાતિ જ જુદી છે. એટલે તેજસ પરમાણુ થોડા સ્થૂળ છે કમ્પેરેટિવલી, કારમાણ થોડા સૂક્ષ્મ છે. જો આગળ આવીએ, ટીકા 42ની ટીકા, જેને આ શરીરોનો સંબંધ ન હોય તેને સંસારીપણું પણ હોતું નથી. એટલે જેને તેજસ અને કારમાણ શરીરનો સંબંધ ન હોય તો સંસારી નથી, સિદ્ધપણું છે. સિદ્ધપણું હોય છે એટલું લક્ષમાં રાખવું કે કોઈ પણ જીવને ખરેખર પરમાર્થે શરીર હોતું જ નથી. જો ખરેખર તો જીવ સ્વતંત્ર છે અને શરીરના પરમાણુ સ્વતંત્ર છે, પણ એક ક્ષેત્રમાં રહેવાને કારણે આ જીવનું શરીર એમ કહેવાનો ઉપચાર પડે છે, બસ એટલું જ. જો જીવને ખરેખર શરીર હોય તો જીવ જડ એટલે કે શરીરરૂપ થઈ જાય, પણ એમ બને નહીં. જીવ અને શરીર બંને એક આકાશ ક્ષેત્રે એટલે કે એક ક્ષેત્રાવગા સંબંધે હોય છે, તેથી અજ્ઞાનીને શરીરને પોતાનું માને છે. તેથી અજ્ઞાની શરીરને પોતાનું માને છે. અવસ્થા દ્રષ્ટિએ જીવ અનાદિથી અજ્ઞાની છે, તેથી અજ્ઞાનીના આ પ્રતિભાસને વ્યવહાર જણાવી તેને જીવનું શરીર કહેવામાં આવે છે, બરાબર. કેમકે જીવ અનાદિકાળથી અજ્ઞાની છે અને અનાદિકાળથી શરીર અને જીવનો એક ક્ષેત્રાવગા સંબંધ છે, એટલે ઉપચારથી એમ કહી દીધું કે ભાઈ જીવનું શરીર છે. એને ખાલી બંધ બેસાડવા માટે, એ અજ્ઞાનીને સમજાવવા માટે ખોલ્યું છે ને, વ્યવહારીજનને વ્યવહારની ભાષામાં સમજાવવામાં આવે છે, બસ એ રીતે જીવનું શરીર કહેવામાં આવે છે. એ રીતે જીવના વિકારી ભાવનો અને શરીરનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવ્યો છે. પણ જીવ અને શરીર એક દ્રવ્યરૂપ, એક ક્ષેત્રરૂપ, એક પર્યાયરૂપ કે એક ભાવરૂપ થઈ જાય એમ બતાવવાનો શાસ્ત્રનો હેતુ નથી. બે જુદા જુદા રહે છે, બેના પરિણામન પણ જુદા જુદા છે. બે પરમાણુ સ્વતંત્ર એટલે શરીરના પરમાણુ અને જીવ સ્વતંત્ર રીતે પરિણમે છે, ઓલું આવે છે જાય છે બધું એની યોગ્યતાથી થાય છે. તેથી આગલા સંબંધમાં, તેથી આગલા સૂત્રમાં સંબંધ શબ્દ વાપર્યો છે. જો એમ જીવ અને શરીર એકરૂપ થઈ જાય, એકરૂપ થાય તો બંને દ્રવ્યોનો સર્વથા નાશ થઈ જાય, બરાબર. આ તો એક સાધારણ આખી ખાલી વસ્તુ સ્વતંત્રતાનું આપણને જ્ઞાન કરાવી દીધું. આપણે સૂત્રમાં શું જોયું કે જીવને કારમાણ અને તેજસ શરીર બધા સંસારી જીવોને છે. જો આગળ જોઈએ 43 સૂત્ર. આ બધા ટોપિક થોડા ઇઝી છે એટલે આ સૂત્ર આપણે થોડા ફટાફટ લેતા જઈએ આગળ. એક જીવને એક સાથે કેટલા શરીરનો સંબંધ હોય છે? કેટલા હોય? હા, જો આપણે વાંચીએ મેક્સિમમ ચાર હોઈ શકે, બે પણ હોય, ત્રણ પણ હોય, ચાર પણ હોય, પાંચ નથી હોતા ક્યારે પણ. જો વાંચીએ એક જીવને એક સાથે કેટલા શરીરનો સંબંધ હોય છે. સૂત્ર તદ આદિની, આદિની એટલે કે ઔદારિક આદિ, બરાબર. આદિની તદ આદિની ભાજ્યાની યુગપદ એકસ્ય આ ચાતુર્ભ્ય. ફરીથી બોલશું બધા, થોડું સૂત્ર લાંબુ છે, એક એક શબ્દ બોલીએ. તદ આદિની ભાજ્યાની યુગપદ એક અચાતુર્ભ્ય. જો એકસ્ય છે ને, યુગપદેકસ્ય એટલે યુગપદ પ્લસ એકસ્ય, પણ યા છે ત્યાં એકસ્યા, એટલે યામાંથી અ છૂટો પડશે તો અચાતુર્ભ્ય, બરાબર. એવી રીતના થશે અચતુર્ભ્ય. જો ફરીથી તદ આદિની ભાજ્યાની યુગપદ એકસ્ય અચાતુર્ભ્ય. જો અર્થ, તે તેજસ અને કારમાણ શરીરોથી શરૂ કરીને એક સાથે, જો તદ આદિની, આદિની કીધું એટલે મેં ઔદારિક આદિ કીધું પણ એ ખોટું છે. આદિની એટલે આની આગળના સૂત્રમાં જે કીધું તે. તો આગળના સૂત્રમાં કોની વાત થઈ? કે તેજસ અને કારમાણ શરીરની વાત થઈ. તો એ તેજસ અને કારમાણ શરીરથી શરૂ કરીને યુગપદ એકસ્ય એક જીવને આ ચતુર્ભ્ય એટલે ચાર શરીર સુધી હોઈ શકે છે. હોઈ શકે એટલે ભાજ્યાની હોઈ શકે છે, ખ્યાલ આવ્યો કે નહીં? જો વાંચીએ, તે તેજસ અને કારમાણ શરીરોથી શરૂ કરીને એક સાથે એક જીવને ચાર શરીરો સુધી વિભક્ત કરવા જોઈએ, અર્થાત જાણવા કે એક સાથે ચાર શરીર મેક્સિમમ હોઈ શકે છે. કેવી રીતના? તો જો હવે ટીકા, જીવને જો બે શરીર હોય તો તેજસ અને કારમણ, ક્યાં હોય બે શરીર? વિગ્રહ ગતિમાં. વિગ્રહ ગતિમાં કોઈ ઔદારિક કે વૈકરિક શરીર નથી, એટલે એમાં એમને ખાલી તેજસ અને કારમણ શરીર હોય છે. આગળ ત્રણ હોય તો તેજસ કારમાણ અને ઔદારિક ક્યાં હોય? મનુષ્ય અને તિર્યંચ ગતિમાં એમને ઔદારિક શરીર છે, તો ત્યાં ત્રણ શરીર છે. અથવા તેજસ, કારમાણ અને વૈકરિક, નરક અને દેવગતિમાં વૈકરિક શરીર છે. હવે ચાર હોય તો તેજસ, કારમાણ, ઔદારિક અને આહારક આ કોને છે? કોઈ રુદ્ધિધારી મુનિરાજ છે તો એમને ઔદારિક શરીર સાથે હવે આહારક શરીર પણ પ્રગટ થયું છે. તો એક સાથે ચાર હોઈ શકે. હવે જો આ ચાર ક્યારે હોય? રુદ્ધિધારી મુનિરાજ છે પણ જ્યારે રુદ્ધિથી શરીર પ્રગટ થાય તો ચાર હોય, નહીં તો ઓલું આહારક શરીર અવેલેબલ નથી. એટલે રુદ્ધિ છે પણ પ્રગટ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? હવે ઘણીવાર એવું પણ બને કે આહારક રુદ્ધિધારી મુનિરાજ છે પણ આખા જીવન દરમિયાન એ આહારક શરીરનો યુઝ જ ન કરે, એટલે આહારક શરીર બને જ નહીં. તો એમને ચાર શરીર નથી, ત્રણ જ છે. ખ્યાલ આવ્યો કે નહીં બધાને? તો જો તેજસ, કારમાણ, ઔદારિક અને આહારક. અથવા જો બીજી અપેક્ષા, તેજસ, કારમાણ, ઔદારિક અને લબ્ધિવાળા જીવને વૈકરિક શરીર હોય છે. હવે આ શું છે? ચક્રવર્તી આદિ અથવા વિષ્ણુકુમાર મુનિરાજને જેમને લબ્ધિ આદિ હોય અને એમને વિક્રિયા રુદ્ધિથી વૈકરિક શરીર પ્રગટ થાય, તો એમને પણ ચાર શરીર એટલે કીધા, કેમ કે એ વૈકરિક શરીર પહેલા વૈકરિક શરીર જેવું નથી, દેવનારકી જેવા વૈકરિક શરીર જેવું નથી, પણ એ આવા ઔદારિક જેવું પણ નથી, એનાથી થોડુંક અલગ છે, એટલે એને ચોથું શરીર કહી દીધું. ત્યાં એને વૈકરિક શરીર કીધું છે પણ એ ઓલું વૈકરિક નથી, એટલું ધ્યાનમાં રાખવું. તો જો આમાં લબ્ધિવાળા જીવને ઔદારિક સાથે જે વૈકરિક શરીર હોવાનું જણાવ્યું છે તે શરીર ઔદારિકની જાતનું છે, દેવના વૈકરિક શરીરના રચકણોની જાતનું તે નથી. બરાબર? એટલે એક સાથે મેક્સિમમ કેટલા હોઈ શકે? ચાર. મિનિમમ કેટલા હોઈ શકે? બે. કયા શરીર એક સાથે ન હોય? વૈકરિક અને આહારક શરીર ક્યારે એક સાથે હોતા નથી. બરાબર? ચાલો આગળ જઈએ. હવે જો કારમાણ શરીરની વિશેષતા, નિર્ઉપભોગમ અંત્યમ. અંત્યમ એટલે છેલ્લું. અંત્યમ એટલે છેલ્લું. છેલ્લું કયું છે? કારમાણ શરીર. તો કારમાણ શરીર કેવું છે? નિર્ઉપભોગ્યમ. નિર્ઉપભોગમ એટલે શું? જો હવે વાંચીએ અર્થ. અંતનું એટલે કે કારમાણ શરીર ઉપયોગ રહિત હોય છે. નિર્ઉપભોગ અહીંયા લખ્યું છે ઉપયોગ રહિત, તમારામાં શું લખ્યું છે? ઉપભોગ હોવું જોઈએ. બરાબર છે? આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઉપભોગ રહિત હોય છે એટલે અંતનું કારમાણ શરીર ઉપભોગ રહિત હોય છે. હવે જો ઉપભોગનો શું મતલબ? જો ટીકા, ઇન્દ્રિયો દ્વારા શબ્દાદિકને જ્ઞાનમાં ગ્રહણ કરવા તે ઉપભોગ કહેવાય છે. જો જીવને પાંચ ઇન્દ્રિય અને મન હોય છે, એ પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા એ શરીરને જાણવું એને ઉપભોગ કહેવાય છે. જેવી રીતના આ શરીરને આપણે આંખેથી જોઈ શકીએ છીએ, ખ્યાલ આવે ને? વૈકરિક શરીરને પણ એ જો વિક્રિયાથી એ પોતાના શરીરને સ્થૂળ બનાવે તો આંખેથી જોઈ શકીએ છીએ. આહારક શરીરને પણ એ વ્હાઇટ પૂતળા જેવું હોય છે તો આંખેથી જોઈ શકીએ છીએ, તો એ ત્રણ આંખેથી દેખાય છે. હવે તેજસ શરીર અને કારમાણ શરીર આંખેથી દેખાતા નથી, કાનથી સંભળાતા નથી, નાકથી સૂંઘી શકાતા નથી, એ કોઈ જ રીતે પાંચે ઇન્દ્રિય કે મન દ્વારા જાણી શકાતા નથી. હવે અહીંયા કારમાણ શરીર છે તો એ તો આપણે જ્ઞાન દ્વારા જાણીએ છીએ, પણ એવું નથી કે મનથી એને આપણે જાણી શકીએ છીએ, એવું પણ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ પાંચે, આ જે તેજસ અને કારમાણ શરીર કેવા છે કે ઇન્દ્રિય અને મન દ્વારા જાણી શકાતા નથી, એ એટલા સૂક્ષ્મ છે. આવશો ને નીચે, નીચે એમાં ક્લેરિફિકેશન આપશે. એટલે આ બે શરીર કેવા છે કે એ જાણી શકાતા નથી. હા, વાયુ જેવા ન કહેવાય. આ સોલિડ શરીર જેવા જ છે. વાયુ તો કેવી છે? ગેસ છે. આપણે જે ઓલા આપણે સ્કંદના પ્રકાર જોયા હતા ને, કે સ્થૂળ સ્થૂળ સ્થૂળ, હા, સ્થૂળ સ્થૂળ, પછી સ્થૂળ સ્થૂળ સૂક્ષ્મ. તો વાયુ છે સ્થૂળ સૂક્ષ્મ પ્રકારનો સ્કંદ છે. જ્યારે આ શરીરો કેવા છે, એ સ્થૂળ સ્થૂળ સ્કંદ છે. આ જે ઔદારિક શરીર છે સ્થૂળ સ્થૂળ છે, કારમાણ શરીર છે ને એ સૂક્ષ્મ સ્કંદ છે. એટલે વાયુ જેવા નથી, એ સ્કંદો ઘણા સૂક્ષ્મ છે. એટલે છે પણ દેખાતા નથી, જણાતા નથી, ફીલ નથી કરી શકાતા, ઇનવિઝિબલ છે. જેવી રીતના આત્મા કેવો ઇનવિઝિબલ છે, ખાલી જ્ઞાનથી જણાય છે. હવે એ કારમાણ શરીર આદિ એ તમને અવધિ જ્ઞાનથી જણાય છે, બાકી આ મતિશુદ્ધ જ્ઞાનથી એ પણ જણાતા નથી, કેમ કે પરમાણુ એટલા સૂક્ષ્મ છે. ખ્યાલ આવે ને? તો જો ઇન્દ્રિયો દ્વારા શબ્દાદિકને જ્ઞાનમાં ગ્રહણ કરવા તેને ઉપભોગ કહે છે. હવે નીચે પોઈન્ટ નંબર 1, વિગ્રહ ગતિમાં જીવને ભાવેન્દ્રિયો હોય છે. વિગ્રહ ગતિ એટલે શું? કે એક ભાવથી અન્ય ભાવ જાય ત્યારે, તો ત્યાં શરીર જ નથી વચમાં. શરીર નથી એટલે દ્રવ્ય ઇન્દ્રિયો નથી, પણ ત્યાં જ્ઞાન તો છે ને. જ્ઞાન છે એટલે ભાવેન્દ્રિય છે, બરાબર? હવે જો આ આપણે કોરોલરીથી, એનોલોજીથી આપણને સમજાવે છે કે કેવી રીતના કારમાણ શરીરને જાણી શકાતું નથી. હા, જો વાંચીએ, સરસ છે. વિગ્રહ ગતિમાં જીવને ભાવેન્દ્રિયો હોય છે, જળ ઇન્દ્રિયોની રચનાનો ત્યાં અભાવ છે, બરાબર? આ દ્રવ્ય ઇન્દ્રિય ત્યાં નથી. તે સ્થિતિમાં શબ્દ, રૂપ, રસ, ગંધ કે સ્પર્શનો અનુભવ એટલે જ્ઞાન થતો નથી. તેથી કારમાણ શરીરને નિરઉપભોગ કહ્યું છે. જો વિગ્રહ ગતિમાં જીવને સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ, કર્ણ કંઈ જ ઇન્દ્રિયો નથી, તો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ સંભળાતા નથી. હા, બરાબર? આ એકે વસ્તુનો જ્ઞાન થતું નથી. તો કારમાણ શરીર ત્યાં છે તો પણ આમાંથી કોઈ વસ્તુ એનાથી થતી નથી, એટલે જ્ઞાનમાં જણાતું નથી. હવે જો નીચે પ્રશ્ન આવ્યો, તેજસ શરીર એ પણ નિરુપભોગ છે, છતાં એને એમ કેમ ન લીધું, એને કેમ ન ગણ્યું? તો ઉત્તર, તેજસ શરીર તો કોઈ યોગનું પણ કારણ નથી, તેથી નિરઉપભોગના પ્રકરણમાં તેને સ્થાન જ નથી. વિગ્રહ ગતિમાં કારમાણ શરીર તો કારમાણ યોગનું કારણ છે, તેથી તે ઉપભોગને લાયક છે. તેથી તે ઉપભોગને લાયક છે કે નહીં એ પ્રશ્ન ઉઠે છે. તેનું નિરાકરણ કરવા માટે આ સૂત્રમાં કહ્યું છે, તેજસ શરીર ઉપભોગને લાયક છે કે કેમ એ સવાલ જ ઉઠી શકતો નથી, કેમ કે તે તો નિરઉપભોગ જ છે, તેથી એને અહીં લીધું નથી. જો આ સમજ્યા, આ નિરઉપભોગ આખો ચેપ્ટર ઉપાડ્યું જ શું કામ? ખ્યાલ આવે ને? આ આખું સૂત્ર એના માટે અલગ કીધું, એ બધું સમજાવવાનું, થોડું કન્ફ્યુઝિંગ કીધું, તો આ બધું શું કામ કીધું? મેઇન પ્રશ્ન એ છે કે ભાઈ તેજસ અને કારમાણ શરીરને આપણે જાણી શકીએ કે નહીં, જાણી શકીએ કે નહીં? તો નથી જાણી શકાતા, ડાયરેક્ટ નથી જાણી શકાતા, ઇન્દ્રિયથી કે મતિશુદ્ધ જ્ઞાનથી નથી જાણી શકાતા. એ અહીંયા આન્સર આપ્યો. હવે આ પ્રશ્ન ઉપાડ્યો કે કારમાણ શરીરને જાણી શકાય કે નહીં, તો તેજસ શરીરનો પ્રશ્ન કેમ ન પૂછ્યો? તો ત્યાં એમ કીધું કે ભાઈ તેજસ શરીર તો ઓબ્વિયસલી નથી જણાતું, અને એનું કંઈ જીવના પરિણામો પર પણ ઇમ્પેક્ટ નથી આવતું, એટલે એને તો પ્રશ્ન ઊભો બી થતો નથી. પણ અહીંયા કારમાણ શરીર એવું છે કે જે છે અને એનું જીવના પરિણામો પર ઇમ્પેક્ટ પણ આવે છે, અને ત્યાં વિગ્રહ ગતિમાં એનું યોગની પ્રવૃત્તિ પર ઇમ્પેક્ટ આવે છે કીધું, કારમાણ યોગને કારણે. તો છે એના જીવના પરિણામ પર ઇમ્પેક્ટ પણ કરે છે અને તો એ જણાતું નથી, એટલે પ્રશ્ન આખો ઉપાડ્યો ખાલી કારમાણ શરીર વિશે. ખ્યાલ આવ્યો ને? હવે જો કેટલું સરસ અહીંયા આખું એનાલોજીથી આપણને સમજાવે છે કે વિગ્રહ ગતિ એક એવી અવસ્થા છે કે જ્યાં શરીર નથી, બરાબર? ત્યાં જીવના જ્ઞાનનો ક્ષયોપશમ પણ બહુ હીણો થઈ ગયો છે, ત્યાં એમને ખાલી ભાવેન્દ્રિય છે. ત્યાં એ એવી અવસ્થા છે કે ત્યાં બીજા કાયયોગ કોઈ નથી. આપણે કાયયોગમાં ઓલા જોયા હતા ને, 7 પ્રકારના કાયયોગ છે, મન વચન યોગ ત્યાં નથી, તો ત્યાં ખાલી એક કારમાણ યોગ જ છે. અને કારમાણ યોગને કારણે પણ ત્યાં જીવના પરિણામોમાં રાગ દ્વેષાદી ભાવ થયા કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આ બધું કાઢી નાખો, સમજો કે એક બાજુ આ ઇન્દ્રિય એને બી કાઢી નાખી, એક બાજુ જીવના જ્ઞાનની ક્ષયોપશમની અધિકતા એને પણ ઓછી કરી નાખી, તો હવે બચ્યું શું? ખાલી એક કર્મનો ઉદય બચ્યો, અને એ જીવના રાગાદી ભાવ તોય થાય છે, એટલે એનાથી એમ પ્રૂવ થાય છે ને કે કર્મના ઉદયને અને જીવના રાગાદી ભાવોને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, બીજી કોઈ વસ્તુ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. કેમ કે નહીં તો બીજી ત્યાં વસ્તુ હોવી જોઈએ. દ્રવ્ય ઇન્દ્રિયોને અને જીવના પરિણામોને નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય તો વિગ્રહ ગતિમાં તો નથી બેસતું. ખ્યાલ આવે છે કે નહીં? બહારના વિષયો છે એને અને જીવના પરિણામોને રાગાદી એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય તો વિગ્રહ ગતિમાં તો નથી બેસતું. તો એવી કઈ વસ્તુ છે જે વિગ્રહ ગતિમાં છે અને ત્યાં જીવના પરિણામો સાથે સંબંધ બેસે છે? તો કર્મનો યોગ છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે કર્મને અને જીવના પરિણામોને જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેમ બેસે છે? તો આવી રીતના એક એક વસ્તુનું નિરાકરણ કરીને આ વિગ્રહ ગતિમાં એને બેસાડ્યું. બરાબર, આ વાત ખ્યાલમાં આવી? આખી આખું સૂત્ર શું લીધું કે ભાઈ આ નિર ઉપભોગ એટલે કઈ વસ્તુ છે, એટલે તેજસ શરીરને કારમાન શરીરને જાણી શકાય કે નહીં? તો જો તેજસને તો આમે જાણી શકાતું નથી અને એનું જીવના પરિણામો સાથે કંઈ સંબંધ બી નથી, પણ એ અંડરસ્ટુડ છે, ઇમ્પ્લિસિટલી અંડરસ્ટુડ છે કે એને જાણી શકાતું નથી. પણ કારમાન શરીરનો તો સંબંધ જોવામાં આવે છે, તો એને જાણી શકાય કે નહીં? તો ના, એને પણ આ દ્રવ્ય ઇન્દ્રિયથી અને એ મતિશુદ્ધ જ્ઞાનથી જાણી શકાતું નથી. બરાબર, આટલું વાત થઈ અહીંયા. જો આગળ ફોર્થ પોઈન્ટ, જીવની પોતાની પાત્રતા એટલે કે ઉપાદાન મુજબ જ બાહ્ય નિમિત્ત સંયોગરૂપ હાજર હોય છે અને પોતાની પાત્રતા ન હોય ત્યારે ત્યાં હાજર હોતા નથી, એમ આ સૂત્ર આપણને બતાવે છે. જ્યારે જીવ શબ્દાદિનું જ્ઞાન કરવા લાયક હોતો નથી ત્યારે ત્યાં જડ શરીરરૂપ ઇન્દ્રિયો પણ હાજર હોતી નથી, અને જ્યારે જીવ તે જ્ઞાન કરવાને લાયક હોય છે ત્યારે જડ શરીરરૂપ ઇન્દ્રિયો સ્વયં હાજર હોય છે એમ સમજવું. આ તો વસ્તુ આપણે મારા ખ્યાલથી પહેલાં પણ આ વાત આવી ગઈ, આ સેમ પોઈન્ટ પહેલાં પણ આવી ગયો કે જ્યાં જ્યાં જીવનું જ્ઞાન છે ત્યાં ત્યાં એ જાતના નિમિત્તો છે. ત્યાં આઈ થિંક એ વિગ્રહ ગતિ વખતે આ વિષય આવી ગયો. એ વિગ્રહ ગતિમાં આવી ગયો આ ટોપિક પાછો, હવે હમણાં ગોતવા નહીં મળે. ચાલો આગળ વધીએ. ફિફ્થ પોઈન્ટ, પર વસ્તુ જીવને વિકારભાવ કરાવી શકતી નથી એમ એમ સૂત્ર 25 તથા આ સૂત્ર બતાવે છે. કેમ કે વિગ્રહ ગતિમાં સ્થૂળ શરીર, સ્ત્રી, પુત્ર વગેરે કોઈ હોતા નથી. દ્રવ્ય કર્મ જડ છે તેને જ્ઞાન નથી, વળી તે પોતાનું સ્વક્ષેત્ર છોડીને જીવના ક્ષેત્રમાં જઈ શકતું નથી. જો આ આપણે અત્યાર સુધી જે વાત કરી કે જીવના પરિણામોને કોનું નિમિત્ત બતાવવું, બરાબર, તો આપણે જોયું કે ત્યાં ઇન્દ્રિયો નથી વિગ્રહ ગતિમાં, ત્યાં કોઈ સંયોગો નથી, ત્યાં શરીર જ નથી, અને તોય જીવના રાગાદી ભાવ થાય છે, તો નિમિત્ત કોનું બતાવી શકાય? કે કર્મનું બતાવી શકાય. હવે તોય ત્યાં એને ખાલી કર્મનું નિમિત્ત કીધું, પણ બાકી ખરેખર ઉપાદાન કોનું? કે જીવનું સ્વયંનું. કેવી રીતના? કેમ કે જો આ બધાને કારણે તો જીવને પરિણામ થતા નથી, એ તો પ્રૂવ થઈ જ ગયું. કેમ કે એ તો છે જ નહીં વિગ્રહ ગતિમાં. હવે બચ્યું કોણ? કે ખાલી કર્મ ત્યાં છે, પણ કર્મ છે તો એ જીવરૂપ થઈ જતા નથી, એ બે મળીને એકમેક થઈ જતા નથી, માટે જીવ પોતાના પરિણામ સ્વતંત્ર કરે છે અને કર્મનું પરિણામ જ સ્વતંત્ર થાય છે, એમ અહીંયા આપણને બતાવે છે. દ્રવ્ય કર્મ જડ છે તેને જ્ઞાન નથી, વળી તે પોતાનું સ્વક્ષેત્ર છોડીને જીવના ક્ષેત્રમાં પણ જઈ શકતું નથી, તેથી તે કર્મ જીવને વિકારભાવ કરાવી શકે નહીં. જ્યારે જીવ પોતાના દોષથી અજ્ઞાન દશામાં ક્ષણે ક્ષણે નવો વિકારભાવ કર્યા કરે છે ત્યારે જે કર્મો છૂટા પડે તેના ઉપર ઉદયનો આરોપ આવે છે. જો જીવ જે પોતાના અજ્ઞાન દશામાં કર્મ કરે તો જે પણ પરમાણુ છૂટા પડે એના ઉપર આરોપ આવે છે, અને જીવ જ્યારે વિકારભાવ કરતો નથી ત્યારે છૂટા પડેલા કર્મો એટલે કે રજકણો ઉપર નિર્જરાનો આરોપ આવે છે, અર્થાત તેને નિર્જરા નામ આપવામાં આવે છે. જો કેટલી સરસ વ્યવસ્થા છે. એક અપેક્ષાથી આપણે જોઈએ તો એમ કહેવાય કે કર્મના જેવા જેવા પરિણમન એવા એવા જીવના ભાવ, અથવા જેવા જેવા જીવના ભાવ એવું કર્મમાં પરિણમન. બરાબર, પછી આપણે એમ પણ એને સમજવા માટે કહેવામાં આવે કે જો કર્મની શક્તિ તો વધારે હતી પણ જીવે નિર્મળ પરિણામ કર્યા એટલે કર્મમાં એ સમયે પરિણામન થઈને ઉદયમાં આવ્યા. બરાબર, એક બીજી અપેક્ષા કહેવાની. હવે આમાં ત્રીજી અપેક્ષા કીધી કે ભાઈ કર્મની શું શક્તિ છે ને એ બધું અમને નથી ખબર. અમને એટલું ખબર છે કે જેવા જેવા જીવના ભાવ થાય છે તો ત્યારે જે પણ કર્મ છે એના ઉપર ઉદયનો આરોપ અપાઈ જાય છે, અને જો જીવના ભાવ થાય જ નહીં તો ત્યાં એના પર નિર્જરાનો આરોપ અપાય છે. એટલે કર્મમાં શું શક્તિ હતી કે શું પરિણામન થયું એ અમને ખબર નથી, અને અમને એની સાથે લાગે વળગે બી નહીં. અમને શેની સાથે સંબંધ છે કે જીવના પરિણામ કેવા છે. જીવના જેવા પરિણામ તો એનું નિમિત્ત કોણ કે ભાઈ આ જે પરમાણુ ઉદયમાં આવ્યા એનું નિમિત્ત. બસ જ્ઞાનમાં જણાય છે, એ જ્ઞાનનો જ વિષય છે. જ્ઞાનમાં મુખ્ય ગૌણ કરવાની પદ્ધતિ છે ને, તો અત્યારના મુખ્ય કોને કર્યું કે જીવના પરિણામોને મુખ્ય કર્યું. અત્યારના ઓલાને નથી જાણવા, ખ્યાલ આવે ને. એમાં જે થતું હોય થવા દો, નથી થતું એની વાત નથી. કર્મમાં એવી શક્તિ હતી, કર્મમાં એવા પરિણામન થયા, એમાં ઉદય થયો, નિર્જરા થઈ, બધું થયું, પણ હમણાં આપણે જાણવું જ નથી. હમણાં એને ગૌણ કરી દીધું, ખ્યાલ આવ્યો કે નહીં. હમણાં મુખ્ય કોને કર્યું કે જીવના પરિણામમાં આમ થયું. બસ ખ્યાલ આવ્યો. જો આગળ, હવે જો આ આટલો ટોપિક આપણો જે હતો એ આ ટોપિક થોડો પૂરો થયો. હવે આ 45મો સૂત્ર જે છે ત્યાંથી એક આખો નવો ટોપિક શરૂ થાય છે. જો જરા પાના ફરાવો. ઔદારિક શરીરનું લક્ષણ, બરાબર, એમાં એમ કીધું કે આ ગર્ભ અને સમૂર્છન જે શરીરો છે એ ઔદારિક શરીરના પ્રકાર હોય છે. આગળ જુઓ 46, વૈકરિક શરીરનું લક્ષણ. તો ત્યાં કહેશે ઉપપાદ શરીર જે બને છે એ વૈકરિક શરીરનું લક્ષણ છે. પછી જો આગળ, હવે 47માં કહેશે કે વૈકરિક શરીર બીજી કોઈ રીતે બની શકે કે નહીં, તો હા, એ લબ્ધિથી પણ બને છે. લબ્ધિ એટલે કોઈ જાતની વૃદ્ધિ પ્રગટ થાય, એનાથી પણ વૈકરિક શરીર બને છે. આગળ આવો 48, વૈકરિક સિવાય બીજા કોઈ શરીર લબ્ધિથી બને કે નહીં, તો હા, તેજસ શરીર પણ લબ્ધિથી બને છે, એટલે એનું આખું વર્ણન કરશે. બરાબર કે નહીં? હા, શું કહ્યું? આહારક શરીરનું વર્ણન હવે આવે. જો 49, આહારક શરીરના સ્વામી અને તેનું લક્ષણ, એટલે ત્યાં આખું આહારક શરીરનું વર્ણન કરશે. બરાબર, એટલે હવે આ શરીરોનું પાછું વર્ણન ચાલુ થશે. અને કયા આપણે જો આ 31-35 સૂત્રમાં જન્મનું સ્વરૂપ જોયું, એમાં આપણે ત્રણ પ્રકારના જન્મ જોયા, ગર્ભ, સમૂર્છન અને ઉપપાદ. બરાબર, એમાં પછી જે ગર્ભ જન્મ છે એમાં પણ ત્રણ પ્રકાર જોયા. કોઈને યાદ છે કયા ગર્ભજન્મના ત્રણ પ્રકાર? વેરી ગુડ, અંડજ, પોતજ અને જરાયુજ, એ ત્રણ પ્રકાર આપણે જોયા ગર્ભજન્મના. બરાબર, અને એના સિવાય આપણે યોનિના પ્રકાર જોયા, તો 9 પ્રકારની યોનિઓ જોઈ. એક જોઈ સંવૃત, વિવૃત અને મિશ્ર, એક જોઈ શીત, ઉષ્ણ અને મિશ્ર, અને ત્રીજી કઈ જોઈ? સચિત, અચિત અને મિશ્ર. એ આપણે એ જન્મના પ્રકાર અને યોનિના પ્રકાર જોયા. હવે આ શરીરોના પ્રકાર જોયે છે. હવે બેઉને પાછું મિક્સ કરશે કે કયા શરીરમાં કઈ યોનિ, કયા શરીરમાં કઈ પ્રકારનો જન્મ. તમે આખું એનાલિસિસ કરવું હોય તો બહુ ડિટેલમાં એનાલિસિસ કરી શકો. ખ્યાલ આવે છે કે નહીં? ચલો આપણે પાછું જોઈએ 45મું સૂત્ર. આવી જાઓ. જો આ સૂત્ર બધા થોડા ઇઝી છે, થોડું ફાસ્ટ જશું આપણે, એક થોડા તો કવર કરી લઈએ. ઔદારિક શરીરનું લક્ષણ 45મું સૂત્ર. ગર્ભ સમૂર્છન સમૂર્છનજમ, ગર્ભ સમૂર્છનજમ આદ્યમ, સમૂર્છનજમ, જો ગર્ભ સમૂર્છનજમ આદ્યમ, એટલે ગર્ભ અને સમૂર્છન જન્મથી ઉત્પન્ન થતું શરીર પહેલું, એટલે કે ઔદારિક શરીર છે. આદ્યમ એટલે પહેલું. પાંચ પ્રકારના શરીરમાં ઔદારિક શરીર સૌથી પહેલાં છે, તો એ શેનાથી ઉત્પન્ન થાય છે કે ગર્ભ અને સમૂર્છન. જો તિર્યંચોમાં આપણે જોયું કે અસંગ્નિ પંચેન્દ્રિય સુધીના શરીરો સમૂર્છન જીવ હોય છે, અને જે સંગ્નિ પંચેન્દ્રિય જીવો છે એના શરીર ગર્ભ જ હોય છે. બરાબર, એ બે પ્રકાર આપણે જોયા. સંગની પંચેન્દ્રિયમાં પણ સમૂર્છન શરીર હોઈ શકે, જેવી રીતના મહામત્સાદીના છે, અથવા મનુષ્ય આદિના પણ સંમૂર્છન શરીર હોઈ શકે છે એ આપણે જોયું. આપણે આ જન્મ વખતે આ બધું જોઈ લીધું. પણ દેવો અને નારકીઓમાં સંમૂર્છન જન્મ હોતા નથી. દેવ અને નારકી નિયમથી પર્યાપ્ત જ હોય છે, અપર્યાપ્ત ન હોય. આ જે સંમૂર્છન મનુષ્ય હોય એ નિયમથી અપર્યાપ્ત જ હોય. અપર્યાપ્ત એટલે શું? કે અંતર્મુહૂર્તમાં પર્યાપ્તિ પૂરી થાય એની પહેલાં એનું મૃત્યુ થઈ જાય, બરાબર. તો દેવો અને નારકીઓનો ભાવ ક્યારે અંતર્મુહૂર્તમાં પૂરો થાય જ નહીં. મિનિમમ 10,000 વર્ષનું આયુષ્ય હોય જ, અને પછી કઈ પ્રકારનો દેવ છે, કેટલું એમનું આયુષ્ય છે એના પ્રમાણે વધારે હોય. જે જ્યાં સંમૂર્છન મનુષ્ય હોય નિયમથી અપર્યાપ્ત જ હોય, એટલે નિયમથી શ્વાસના 18મા ભાગમાં એનું મૃત્યુ થાય જ. અને જે તિર્યંચો છે એમાં સંમૂર્છન જન્મ પર્યાપ્ત પણ હોય ને અપર્યાપ્ત પણ હોય, એટલે એમનું આયુષ્ય નાનું પણ હોય મોટું પણ હોઈ શકે, બેવ પ્રકારનું હોઈ શકે, બરાબર. આ બધું ડિટેલ આપણે જોયું. જો આગળ વધીએ એની ટીકા 45ની. આ તો આપણે જો ઘણીવાર વાંચ્યું આ અધિકારમાં કે આ શરીર તો જડ અને પૂતગલ છે અને આ અધિકાર તો જીવનો છે, તો પછી આ એના વિષયને વચમાં કેમ લાવ્યા? આ સેમ પ્રશ્ન પહેલાં 2 કે 3 વાર આવી ગયો મારા ખ્યાલથી, કે આપણો આખો સેકન્ડ અધિકાર છે તો આપણે શું જોઈ રહ્યા છે? કે જીવોને જુદી જુદી પ્રકારે વિભાજિત કરવાની પદ્ધતિ જોઈ રહ્યા છે. તો વાત જીવની કરો ને, તમે શરીરના 5 પ્રકારને આ બધામાં ક્યાં પડી ગયા વચમાં? ગર્ભ, જન્મ, સંમૂર્છન આદિ આ બધું, આ તો બધું શરીરના કે જન્મના ને એ બધા પ્રકાર છે. તમે જીવના પ્રકાર ક્યાં આવ્યા? તો જો આન્સર, જીવના જુદા જુદા પ્રકારના વિકારી ભાવ હોય ત્યારે તેના કેવા કેવા પ્રકારના શરીર સાથે એક ક્ષેત્રાવગા સંબંધ હોય છે તે બતાવવા માટે શરીરનો વિષય અહીંયા લીધો છે. આ સૂત્રમાં તેમજ આ અધ્યાયમાં બીજા કેટલાક સૂત્રોમાં આ વિષય આવી રીતના લીધો છે. એટલે જ્યાં જ્યાં એમ કહેવામાં આવે કે જો આ જીવને ઔદારિક શરીર છે, તો ત્યાં આપણે શરીરની મુખ્યતા નથી, એ જીવને એ પ્રકારનો ભેદ પડે છે એમ સમજવું. પછી આ જીવ ગર્ભ જ છે તો એ પ્રકારના જીવોની કેટેગરી બનાવી કે આટલા જીવો ગર્ભ જ છે, આટલા જીવો સંમૂર્છન છે, એવી રીતના ખ્યાલ આવ્યો. આગળ જોઈએ. જો વૈકરિક શરીરનું લક્ષણ 46, ઔપપાદિકમ વૈકરિકમ. ઉપપાદ જન્મવાળા એટલે કે દેવ અને નારકીઓના શરીર વૈકરિક હોય છે. નોંધ, ઉપપાદ જન્મનો વિષય સૂત્ર 34માં અને વૈકરિક શરીરનો વિષય સૂત્ર 36માં આવી ગયો છે. એ સૂત્રો તથા તેની ટીકા અહીં પણ વાંચવી. એ આપણે વાંચી લીધું છે કે ઉપપાદ જન્મ ક્યાં ક્યાં હોય છે, કે દેવોમાં પેલી શૈયામાં એ લોકો ઉત્પન્ન થાય છે, અને નારકીઓમાં જે બિલમાં ઊંધા મધુમક્ખીના છત્તા જેવું મધપુડા જેવી આખી અરેન્જમેન્ટ છે ત્યાં એ જીવો ઉત્પન્ન થાય છે. તો એ જીવોના શરીર વૈકરિક હોય છે. ઔદારિક શરીર અને વૈકરિક શરીરમાં શું ફરક? હા, જો ઔદારિક સ્થૂળ છે, વૈકરિક થોડું સૂક્ષ્મ છે. ઔદારિકમાં વિક્રિયા નથી, વૈકરિકમાં વિક્રિયા છે. તો અનેક પ્રકારના જુદા આકાર, કદ, એના પ્રકાર આદિ કરી શકે છે. પણ મુખ્ય વાત શું છે કે ઔદારિક શરીર સપ્ત ધાતુ ને ઉપધાતુથી બનેલું છે. વૈકરિક શરીર આવું ધાતુ ઉપધાતુથી બનેલું નથી, એના પરમાણુ જ જુદા છે. જો બેવ પરમાણુ આહાર વર્ગણાથી જ બનેલા છે, પણ તો એ વૈકરિકના પરમાણુ જુદા છે અને ઔદારિકના જુદા છે. ખ્યાલ આવે છે કે નહીં? આ વૈકરિક શરીર ઔદારિક શરીર કરતાં વધારે સૂક્ષ્મ છે, ઔદારિક વધારે સ્થૂળ છે. જો આગળ વાંચે 37મું સૂત્ર, દેવ અને નારકી સિવાય બીજાને વિક્રિયા હોઈ શકે કે નહીં? તો જો લબ્ધિ પ્રત્યયમ ચ, વૈકરિક શરીર લબ્ધિ નૈમિત્તક પણ હોય છે. જેને કોઈને લબ્ધિ, કોઈ લબ્ધિ પ્રગટ થાય, આપણે એમ કહીએ ને કે મુનિરાજોની 63 લબ્ધિઓ, લબ્ધિઓ કહીએ કે રુદ્ધિઓ કહીએ એક જ વસ્તુ છે, એ ખાલી શબ્દ જુદી જુદી જગ્યાએ વાપરવામાં આવે છે. તો અહીંયા કોઈ બીજા જીવને લબ્ધિને કારણે પણ વૈકરિક શરીર પ્રગટ થઈ શકે છે એમ બતાવે છે. જો ટીકા, વૈકરીક શરીર ઉપજવામાં રુદ્ધિનું નિમિત્ત છે. સાધુને તપના વિશેષપણાથી પ્રાપ્ત થતી રુદ્ધિને લબ્ધિ કહેવામાં આવે છે. કોઈ સાધુ હોય, દ્રવ્યલિંગી મુનિરાજને ન પ્રગટ થાય, કોઈ ભાવલિંગી મુનિરાજ હોય, એ ભાવલિંગી મુનિરાજને તપની વિશેષતાથી આવી રુદ્ધિઓ પ્રગટ થાય છે, એને લબ્ધિ કહેવામાં આવે છે. પ્રત્યયનો અર્થ નિમિત્ત થાય છે. લબ્ધિ પ્રત્યયમ એટલે કે રુદ્ધિના નિમિત્તથી જીવને શરીરમાં. જો સાધના તો કોણે કરી? મુનિરાજે કરી. મુનિરાજ જીવ છે કે શરીર? જીવ. તો ત્યાં સાધના જીવે કરી અને લબ્ધિ ક્યાં પ્રગટ થઈ? શરીરમાં. એવું કેવું? એ જીવના પરિણામોના નિમિત્તથી ત્યાં એ ન કર્મ પરમાણુમાં જે પરિણમન થવું એમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ લાગુ પડે છે. એટલે અહીંયા પ્રત્યય કીધું, નિમિત્ત કીધું, બરાબર ને? તો જો કરે બી નો બી કરે, લબ્ધિનો પ્રયોગ કરે બી નો બી કરે. વિષ્ણુકુમાર મુનિરાજ જેવી રીતના કર્યો, બીજા કોઈ મુનિરાજને તો ખબર બી ન પડે અને લબ્ધિ પ્રગટ બી થઈ ગઈ હોય, એમને એમ વહી જાય. જો બહુ સરસ છે, આપણે સોનગઢ પંચકલ્યાણકમાં યાગ મંડળ વિધાનમાં એ જે આખી 63 રુદ્ધિઓ છે એનું આખું વિઝ્યુઅલાઇઝેશન ને બધું કર્યું છે. આખો વિડીયો આપણે પંચકલ્યાણકના વેબસાઇટ ઉપર મળી જશે, તો એ જરૂરથી જોજો. હવે એ બધી લબ્ધિઓ જે એમને પ્રગટ થઈ હોય તો પછી ઘણી વાર તો એમનું એમના પર ધ્યાન પણ ન હોય, કેમ કે મુનિરાજનું કામ એ લબ્ધિઓને જાણવું થોડી છે, એમનું કામ તો શુદ્ધ ઉપયોગમાં રહેવું એમનું કામ છે. તો શુદ્ધોપયોગથી હટે જ નહીં તો લબ્ધિ પર ધ્યાન જ ન જાય, તો ઘણીવાર તો આખા જીવન દરમિયાન લબ્ધિઓ હોય ને ખબર બી ન પડે, અને ખબર પડે તો પણ જાણીને પાછા પોતાના આત્મામાં લીન થઈ જાય. એનો ઉપયોગ કરે બી નો બી કરે, જરૂરત નથી કે કરવું, કરે જ થાય ને, બિલકુલ થાય. હા, જે મુનિરાજને કોડ હતો તો એ કોડ વાદી મુનિરાજને, સનતકુમાર ચક્રવર્તીને પણ રુદ્ધિ નહોતી, એમને રુદ્ધિ હતી. એવું આપણે તો ઓલું વિધાનને કારણે એમને થયું એવું આવે છે ને. જો એક વાદી મુનિરાજની સ્ટોરી આવે છે કે વાદી મુનિરાજને પૂરા શરીર પર કોડ હતો, અને એક મંત્રી હતા, રાજા, એક રાજ્ય હતું, એ રાજાના એક મંત્રી જૈન હતા અને બાકીના મંત્રીઓ અન્ય મતી હતા. તો એમાં ચર્ચાઓ ચાલી કે કોના મુનિરાજ એટલે કોના તપસ્વી સૌથી શ્રેષ્ઠ. તો ત્યાં જૈન જે મંત્રી હતા એમણે બહુ વખાણ કર્યા, અમારા મુનિરાજ તો આવા હોય, આવા રૂપથી બી એટલા સુંદર હોય, આમ હોય, જ્ઞાનમાં આટલા વધારે હોય, અપરિગ્રહી હોય, બધું બહુ વખાણ કરીને આવ્યા. અને પછી જોવા આવ્યા તો જોયું કે આ તો કોળ છે, આ તો સાવ કદરૂપા દેખાય છે. તો ત્યારે મંત્રીએ વાદી મુનિરાજને આવી આખી સ્ટોરી બતાવી અને કીધું કે કંઈક કરો મુનિરાજ, આપણા જૈન ધર્મની આનું ગૌરવનો પ્રશ્ન છે. તો પહેલાં તો મુનિરાજે એમને ઉપદેશ આપ્યો કે ભાઈ આ શરીર છે એમાં મારો કંઈ કંટ્રોલ નથી, એ તો જેવું દેખાય એવું દેખાય, હું તો આત્મા છું, હું તો આત્માના પરિણામોને જાણનાર છું, અને મુનિરાજનું કામ એ થોડી છે કે પોતાના શરીરને સુંદર રાખે. ખ્યાલ? પછી બીજે દિવસે તો એ રાજાને બધા દર્શન કરવા આવ્યા તો એમનું શરીર એકદમ સર્વાંગ સુંદર હતું, ખાલી આટલી આંગળીમાં કોડ રહી ગયો. તો એમણે પછી રાજા તો બહુ ખુશ થયા પહેલા કે અરે વાહ, તમારા મુનિરાજ તો આવા હોય આવા હોય આવા. પછી એમણે કહ્યું કે ના ના, ખરેખર જો આ શરીર કંઈ મારું નથી, આ જો આમાં આંગળીમાં હજી કોડ છે, આટલો બાકી રહી ગયો, મારા હાથમાં હોત તો હું બધું કાઢી નાખત. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ તો એ સ્ટોરી આખી એવી રીતના આખું વર્ણન આવે છે. કહેવાનો મતલબ શું છે કે આ જે રુદ્ધિઓ જે છે એ રુદ્ધિઓનો યુઝ કરે બી નો બી કરે, જેટલો યુઝ કરે છે તો એમને વિકલ્પ આવે તો જ યુઝ કરે ને, તો જેટલો વિકલ્પ છે એટલો એમને રાગ છે. તો એમના છઠ્ઠા ગુણસ્થાનમાં એ એટલો રાગ એમની ભૂમિકા અનુસાર થાય જ છે, થાય છે તો યુઝ કરે છે. હવે જેવી રીતના વિષ્ણુકુમાર મુનિરાજે તો દીક્ષાનો ત્યાગ કર્યો, એ વસ્તુ અલગ છે, એ છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકા નથી, એ તો કોઈ અન્ય મુનિરાજને બચાવવાના જે એમના ભાવ થયા અને એના માટે એમણે ઓલો બ્રાહ્મણનો વેશ આદી લીધું, એવું મુનિરાજ ન કરે. એટલે એમણે દીક્ષાનો છેદ કરીને પછી પાછી દીક્ષા લીધી, એવું બધું આવે છે. પણ ખાલી રુદ્ધિનો યુઝ કરવાથી દીક્ષા છેદાતી નથી, ખ્યાલ આવ્યો ને. હવે જેવી રીતના ઘણા બધા મુનિરાજોએ એક આપણને આની પણ સ્ટોરી આવે છે, સપ્ત ઋષિ જે શ્રી મનુ સુર મનુ આદિ જે મુનિરાજે છે ને, જેને આપણે મહાઅર્ગમાં ચડાવ્યા ને છેલ્લી લાઈનમાં, સપ્ત પરમ ઋષિભ્યો નમ, એ સપ્ત ઋષિ હતા, શ્રી મનુ સુર મનુ આદિ આદિ. એટલે આ જે રામચંદ્રજી હતા એમના સૌથી નાનો ભાઈ શત્રુઘ્ન, એને મથુરાનું રાજ્ય એને ઝૂંટવી લીધું કોઈની પાસેથી, અને એ રાજા વૈરાગી થઈને એમણે દીક્ષા લઈ લીધી કે મારું રાજ્ય કોઈ છળથી મારી પાસેથી ઝૂંટવી લીધું. એ રાજા બહુ સ્ટ્રોંગ હતા, તો એ શત્રુઘ્ન લડીને જીતી શકે એવી એની શક્તિ નહોતી, તો એણે ચીટિંગ કરીને લઈ લીધું ઇન શોર્ટ. હવે એ રાજાના ફ્રેન્ડ હતા, એ ભવનવાસીના મોટા દેવ હતા, તો એમણે આખા રાજ્ય પર ઉપસર્ગ કર્યો અને બધે મરીનો રોગ ફેલાઈ ગયો આખા મથુરામાં, અને એનાથી લોકો એટલા દુઃખી, આ શત્રુઘ્ન રાજા દુઃખી, બધા દુઃખી, પણ કોઈ કંઈ કરી શકે એવું નહોતું આવી રીતના દેવોનો ઉપસર્ગ. તો એ દેવોનો ઉપસર્ગ ક્યારે દૂર થશે એવું જઈને કોઈકે પૂછ્યું મુનિરાજને, તો એમણે કહ્યું કે આવી રીતના સપ્ત પરમ ઋષિ છે, એ થોડા વખતમાં તમારા રાજ્યની નજીક ગમન કરશે, એમને એવી વૃદ્ધિ છે કે એમના શરીરને ટચ થઈને બી કોઈ પવન વાય તો આખા નગરના બધા રોગ દૂર થઈ જાય, એટલે જેવા એ તમારા નગરમાં પગ મૂકશે એવો બધાનો રોગ દૂર થઈ જશે. હવે આ જે વૃદ્ધિ એમને હતી એમનો એમણે યુઝ કર્યો એટલે એમણે તો કંઈ કર્યું જ નથી, એ મુનિરાજે, એ તો વાયુ તો ઓટોમેટિકલી વાય, ખ્યાલ આવે. તો એ મુનિરાજની દીક્ષા એમનાથી છેદાતી નથી, કહેવાનો મતલબ એમ. એટલે મુનિરાજ આવી રીતના વૃદ્ધિઓનો વપરાશ કરે પણ નો પણ કરે, ઘણીવાર તો એમને એમ થઈ જાય એમને ખબર બી ન પડે. એક ઓલી આવે છે ને અક્ષિણ મહાનસ વૃદ્ધિ, કે જ્યાં મુનિરાજ આહાર કરીને ગયા હોય તો આખી ચક્રવર્તીની સેના ત્યાં જમી લે અને તોય આહાર પૂરો ન થાય. તો મુનિરાજે એમાં શું કર્યું? મુનિરાજે તો કંઈ નથી કર્યું ને બુદ્ધિપૂર્વક, પણ એમના એવા પુણ્યના યોગ છે તો થઈ જાય છે. ચલો આગળ વધીએ. જો આ ટીકા વાંચીને આપણે ક્લાસ પૂરો કરીએ. વૈકરીક શરીર ઉપજવામાં વૃદ્ધિનું નિમિત્ત છે. સાધુને તપના વિશેષપણાથી પ્રાપ્ત થતી વૃદ્ધિને લબ્ધિ કહેવામાં આવે છે. પ્રત્યયનો અર્થ નિમિત્ત થાય છે. કોઈ તિર્યંચને પણ વિક્રિયા હોય છે. જો આ આપણે ક્યારે સાંભળ્યું નહીં હોય, કોઈ તિર્યંચનો જીવ છે એને પણ, ઔદારિક શરીર છે પણ એને પણ આવી વિક્રિયાઓ જોવામાં આવે છે. જેવી રીતના ચક્રવર્તીને વિક્રિયા જોવામાં આવે તો કોઈ તપના પ્રભાવથી નથી, એ તો એના પુણ્યના ઉદયે એ જાતનું છે. તો ક્યારેક કોઈ તિર્યંચને પણ આવી રીતના વૃદ્ધિઓ જોવામાં આવે છે. તિર્યંચને પણ વિક્રિયા હોય છે. વિક્રિયા તે શુભ ભાવનું ફળ છે પણ ધર્મનું ફળ નથી. ધર્મનું ફળ તો શુદ્ધ ભાવ છે. શુભ ભાવનું ફળ બાહ્ય સંયોગ છે. મનુષ્ય અને તિર્યંચનું વૈકરીક શરીર, જ્યાં વિક્રિયા થઈને ઉત્પન્ન થયું એવું શરીર, તે દેવ અને નારકીના શરીરથી જુદી જાતનું છે. ઔદારિક શરીરનો જ એક પ્રકાર છે, એ વૈકરીક શરીર નથી. ભલે એમ કહેવાય વૈકરીક, જો આગળ જ કીધા ને એક સાથે કેટલા શરીર હોય ત્યાં કીધું વૈકરીક શરીર છે, પણ એ વૈકરીક શરીર કહેવાય નહીં, એ છે ઔદારિક જ. બ્રેકેટમાં મૂકી દીધું ત્યાં નામ આપ્યું ને પણ વૈકરીક શરીર, એ તો એટલે વૈકરીક શરીર ઇઝ નોટ અ કરેક્ટ યુઝ, એ વિક્રિયાવાળું ઔદારિક શરીર છે. બસ એટલું ત્યાં ચોખવટ થવી જોઈએ, બરાબર. હજી જો આ બીજો પણ એક નીચે ટોપિક છે કે આવું વૈકરીક શરીર કોઈ બીજાને પણ હોઈ શકે કે નહીં, એટલે આવું વૈકરીક વિક્રિયા કોઈ બીજા શરીરમાં થાય છે કે નહીં, તો તેજસ શરીરમાં પણ થાય છે. એમાં આપણે પહેલાં જોયું હતું દ્વિપાયન આદિ મુનિરાજને ઓલું તેજોલેશિયાવાળું શરીર નીકળે છે, અથવા એક શુભ શરીર નીકળે છે, એનું આખું વર્ણન નેક્સ્ટ ઓલામાં આવશે. આપણે એની ચર્ચા કરશું આગળ, હમણાં જીનવાણી સ્તુતિ લઈએ. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે, ઇસકે લિયે જિન વાણી મા કો વંદના શત બાર.